श्री समय सार जी परमागम्मा पात्रिस्मी गाथा ना टीका ऊपर पछी एना कळस ऊपर गुरुदेव से नु प्रवचन सांभळो। पात्रिस गाथा मा दृष्टांत नी वात छे। गुरुदेव सिद्धू सिद्धांति लीधु तो नाता तीकल नाता पण ब्रह्म थी एम छे ने टीका मा जे दृष्टांतनी वात धोबीनी एना पछी सीधू लीधु। एमां गुरुदेवसिंहने एक केवा भाव आव्या कि आ समयसार एटले शुं छे। अजोड चक्षु केवळीना एटले भरत क्षेत्रमां ए केवळीना वीर बोलावे एवं आव्युं हतुं ने। एमां आ भरत समयसार तो भरत क्षेत्रमां सात सात केवळ ज्ञाननो सूर्य छे, अजोड चक्षु छे। एक केवा गुरुदेवसिंह ने आ एक कळसमां नेमा गाथा जे वात सिद्धांत चाली गई एना दृष्टांत उपर नी आखी वात उपर थी एमने अपूर्व। गुरुदेव बहु सरस ए वात ली, क्यारे आकरू छे एम निषेध न करो, अपूर्व छे महिमा लावी। घणी वार आपणो शुं छे, आपणी उपयोगनी स्थिरता न होय एटले आपणने शुं लागे आ बधी बहु आकरी, बहु ऊंची, बहु एवं बधुं लागतुं होय। ક્યારે પણ એમ કરીને એને જેને કહે ને ઇગ્નોર, એનો નિષેધ ન કરો, ઉલટાનું એની અપૂર્વતા લાવીને મહિમા લાવવા જેવું છે એ વાત શરૂ કરીએ। પહેલા આજે રત્નત્રયની આરાધનામાં ચારિત્રની આરાધના કરીને પૂર્ણતા આજની છે। દસ લક્ષણરૂપ ચારિત્ર ધર્મની આરાધના કરીને પછી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની, અને એમાં પણ એના જેમ સમ્યક દર્શનના આઠ અંગ, સમ્યક જ્ઞાનના આઠ અંગ, એવી રીતે સમ્યક ચારિત્રના તેર અંગ હોય છે। પાંચ માવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ રીતે હોય છે। અને એ ત્રણેય મળીને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ત્રણેય મળીને કાલે એ ક્ષમાવણીની પૂજા છે, એમાં 29 અંગની વાત ચાલશે કે જ્યાં સમ્યક દર્શનના ચારિત્રનો યથાર્થ જો અંદરમાં પ્રણમન થાય તો કોઈ પણ જીવ પ્રત્યે એને ક્ષમા આપનારનો ભાવ થાય છે એની વાત આગળ એમાં લેશે। આપણે અહીંયા આ વિષય આપણે લઈએ 512 પાને છે, આમાં જે પ્રવચન છે ને એની ઉપરથી લઈએ। પહેલું શરૂઆત ગુરુદેવસિંહ કરી એની બીજે 512 પ્રવચન નંબર પ્રવચનમાં છે। જ્ઞાતા પણ બ્રહ્મથી ત્યાંથી ઉપાડ્યું છે, મળી ગયું એ પણ અહીંયા સમયસારમાં પણ છે મૂળ જ્ઞાતા। હવે અહીંયા આખી વાત ગુરુદેવસિંહ છે, સાત ધ્યાન શું દોર્યું, વાત શેની ચાલે છે? 34 ગાથા અને એના પછીના દ્રષ્ટાંતને, તો 34 ગાથામાં શેની વાત આવે છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થયું પછી ચારિત્ર સંબંધીનો પ્રશ્ન છે અહીંયા। પણ મૂળ વાત અહીંયા અમૃતચંદ્રાચાર્ય દેવે ક્યાંથી લીધી? અહીંયા દ્રષ્ટાંતમાં મૂળ પહેલેથી આખી લીધી કે ભલે એ મિથ્યાત્વમાં પરભાવમાં એકત્વ કરીને સૂતો હતો અને એમાં જ્ઞાની ગુરુ સમજાવે છે એમ કરીને આખી વાત એ લીધી, અને પછી સાથે એ લઈ લીધી કે જે જ્ઞાની છે એ પણ અસ્થિરતાના ભાવને છોડીને સ્વરૂપમાં લીન થાય છે, બે વાત પછી લઈ। પણ મૂળ ક્યાંથી આખી શરૂઆત લીધી? અહીંયા પહેલા એકાકાર થઈને હતો એનાથી વાત એને લીધી, તો જ્ઞાતા પણ એટલે અહીંયા જ્ઞાતા એટલે શું છે, કોણ લેવો ફરીથી? જ્ઞાતા એટલે કોણ લેવો? અહીંયા જ્ઞાતા એટલે શરૂઆતમાં પર્યાય દ્રષ્ટિમાં પડ્યો એની વાત છે, જો આવશે આગળ શબ્દ છે ને। જ્ઞાતા પણ બ્રહ્મથી પરદ્રવ્યના ભાવોને, પરદ્રવ્યના ભાવ એટલે કોણ લેવા? સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ લેવા, ગતિ હેતુત્વ, સ્થિતિ હેતુ, તો એના માટે ગુરુદેવ ખુલાસો છે કર્મના નિમિત્તથી તથા શુભ અશુભ રાગ, અને એ પરભવ પરભાવોને હવે શબ્દ શું છે? જાણીને, જાણીને એટલું નથી, શું શબ્દ છે? પોતાના જાણી, અને એટલા માટે આ પર્યાય દ્રષ્ટિમાં પડ્યો છે। અહીંયા વાત ફરીથી ગુરુદેવ, વાત કોની લીધી છે અહીંયા ગુરુદેવ? એ પણ લીધું પોતાના પડળ ખુલાઈ ગયા છે, જે વિકાર હતો આંખમાં એ જેમ કે ને જેને પીળીઓ થયો એ સફેદ ને પીળ્યો, એમ વાત તો ન્યાતી અને થયા પછી સમ્યક દ્રષ્ટિની વાત, ચારિત્રની વાત. પણ અહીંયા આચાર્ય દેવ ફરીથી જાણે મિથ્યા દ્રષ્ટિ હોય એમાંથી આગળ વધે છે એની વાત છે. પછી સમ્યક દ્રષ્ટિ પણ સવિકલ દશામાંથી નિર્વિકલ, અને એ લિંક લીધી હતી ગુરુદેવ. શું છેલ્લે લિંક લીધી? છેલ્લે છેલ્લે આવ્યો આમાં શું આગળ આવ્યું હતું એમ શું છે? અનુભૂતિ પ્રગટ થઈ છેલ્લે આવ્યું ને, અને ઓલામાં 34 ગાથામાં છેલ્લે શું છે? એમ અનુભવ કરવો હતું. 34 ગાથાનો ટીકાનો છેલ્લો શબ્દ એમ અનુ, એમ અહીંયા કળશમાં પણ છેલ્લે શું છે? પોતે જ આ અનુભૂતિ તો પ્રગટ થઈ ગઈ એમ કરી નાખી એ લિંક લે છે. તો અહીંયા ફરીથી વાંચે 512 પાને પહેલો જ પેરેગ્રાફમાં જો દોષ શું છે? પરભાવોને જાણ્યા એ દોષ છે. તો શું છે? પોતાના જાણે છે, પોતા પણ છે કેવા છે? પરભાવ. અને પરભાવની 34મી ગાથામાં શું વ્યાખ્યા આપે છે? પોતાના જ્ઞાતા સ્વભાવ છે એનાથી વ્યાપ્ત નથી. મારો જ્ઞાતા સ્વભાવ જેમાં વ્યાપ્ત નથી એ બધા પરભાવ છે. બસ આખી જ્ઞાતી વાત લીધી હતી. તો એ અહીંયા આ તો એ પરભાવ છે એનો જાણો, પણ એમાં પોતાપણું માને ને, એને પોતાપણું માને તો પરભાવ ક્યાં રહ્યા? તો પછી તો એ પોતાના જાણી ગ્રહણ કરીને, અને જો નોટ કર્યો પોતાના જાણ્યા એટલે શું કરશે? પોતામાં એક કરીને સૂતો છે. શે શબ્દ? જ્ઞાનીને અસ્થિરતાના રાગ આવે છે પણ એમાં એકપણું નથી. અને જ્યાં પોતાપણું જ્યાં લાગે ત્યાં શું થાય છે? નિશ્ચિતતા થાય એટલે સૂતો છે. એમ પેલા છે ને ઓઢીને સૂતો છે, કારણ કે શું શબ્દ વાપરો તો? ભ્રમથી હતું બીજાનું અને માયનું હતું પોતાનું, અને તેથી શું થયું? નિરાશ થઈ ગયો છે, નિસંગ થઈ ગયો છે, ઓઢીને સૂતો છે. કારણ કે આ તો મારું છે અને મારું હોવાથી કોઈ એને લઈ જનાર નહીં આવે. એ કોકનું હશે એવું જો હશે ને ત્યારે એવી હશે કે આ કોક માગવા આવશે, તો કોકની વસ્તુ લાવ્યા હોય તો પાછી દેવાની શું હોય? જે સજ્જન હોય એને કે જલ્દીભાઈ પૂરું કરીને પાછો આપી દો. અહીંયા તો એ રીતે તો જો સરસ એક એક શબ્દોથી ગુરુદેવ ખુલાસા કરે છે કે પર ભાવ, પરદ્રવ્યના ભાવ ઇઝ ઇક્વલ ટુ કર્મના નિમિત્તે પરદ્રવ્યના ભાવ એટલે પરદ્રવ્યના સંગે થયેલા પોતાનો ભાવ. પરદ્રવ્યના ભાવ એટલે પરદ્રવ્યના જે છે એ પ્રેરણા મન ને ગુણ એની વાત નથી, પરદ્રવ્યના લક્ષે એના સંગે થયેલો પોતાનો અશુદ્ધ ભાવ છે પરભાવ. પરના લક્ષે અને એને કેવો માનીએ છે? પોતાપણે જાણે છે, અને એટલે પોતાપણામાં હોય એમાં એકપણું તો હોય જ છે, અને એ રીતે સૂતો છે એ રીતે લીધો છે. એના પછીની વાત બીજી દ્રષ્ટિ એ કહીએ તો એક લાઈન છોડીને પર્યાય દ્રષ્ટિમાં એ પડ્યો છે. આવી ગયું? અને પર્યાય દ્રષ્ટિ એટલે શું? પર્યાય દ્રષ્ટિ આવે છે પ્રવચન સારમાં, પર્યાય મૂઢા પર સમયા આવે છે ને, અને પર સમય એટલે શું? સમય સાને બીજી ગાથા સ્થિત કર્મ પૂદગલ ના પ્રદેશે પર સમય જીવ જાણો. પ્રવચન સારની 93 ગાથા જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન એમાં આવ્યું છે પર્યાય મૂઢા પર સમયા. પર્યાય મૂઢ એટલે પર્યાય જેટલું જ પોતાનું અસ્તિત્વ માને, પર્યાય મૂઢ. અહીંયા પણ સમયસારમાં છેલ્લે આવે છે અનાદિ રૂઢ નિશ્ચય અનારૂઢ એવા શબ્દો આવે છે. વ્યવહાર મૂઢ, અનાદિ રૂઢ, વ્યવહાર મૂઢ, નિશ્ચય અનારૂઢ શબ્દોનો પ્રાસ પણ આચાર્ય દેવી રીતે. તો અહીંયા એક સમયની જેટલું જ પોતાનું અસ્તિત્વ માને એનું નામ પર્યાય મૂઢ પર સમય. અને પર સમયની વ્યાખ્યા સમય સાને બીજી ગાતા સ્થિત કર્મ પૂદગલ ના એટલે કે કર્મના સંગે થયેલા રાગમાં એકાકાર પણ માને એ મિથ્યા દ્રષ્ટિ છે અજ્ઞાની. તો એ પર્યાય દ્રષ્ટિમાં પડ્યો છે. હવે જો શિષ્યે પ્રશ્ન તો એમ કર્યો હતો કે સ્વરૂપ મારા સ્વરૂપમાં આચરણ કેમ કરવું? જો ગુરુદેવ લિંક લે છે કઈ ગાથામાં તું આ સ્વરૂપમાં આચરણ કરવાનું? 34 ગાથા પહેલા એ હતું ને, અને અહીં પહેલેથી ઉપાડ્યું છે. પહેલેથી ઉપાડ્યું એટલે અહીંયા પહેલેથી ઉપાડ્યું એટલે શું? મિથ્યા દ્રષ્ટિ છે અને કેમ પામે એની વાત આગળ લીધી. બાકી મૂળ પ્રશ્ન તો કેવો હતો? સમ્યક દર્શન થઈ ગયું, જ્ઞાન થઈ ગયું, ચારિત્રની વાત હતી. પણ આચાર્યદેવ પહેલેથી એ ઉપાડે છે. આમાં એક આચાર્યદેવને એ છે કે તને પહેલેથી શરૂઆત કેમ, ભલે પ્રશ્ન શિષ્ય પૂછે છે પણ મૂળ પાયાથી. અને એટલા માટે આખા સમયસારમાં દ્રષ્ટિ પ્રદાન હોવાથી સમ્યક દર્શન દ્રષ્ટિ કેમ થાય એની વાત છે. કોઈ પણ ગાથા ભલે એ ચા આવશે તો મૂળ ક્યાંથી આખો ઉપાડ લેશે? મિથ્યાત્વ છે એમાંથી, મિથ્યા દ્રષ્ટિમાંથી સમ્યક દ્રષ્ટિ કેમ થાય? કારણ કે આખું શાસ્ત્ર કયું મુખ્યતા છે? દ્રષ્ટિ પ્રધાન. અને આગળ જયચંદજી પંડિતજીએ તો એ વાત લઈ લીધી, અહીંયા શુદ્ધ નહીંથી મુખ્યતાથી વાત આવશે. કારણ કે કોની વાત છે? સમયસાર. સમયસાર એટલે કોની વાત? શુદ્ધ આત્મા. તો શુદ્ધ આત્માની વાત અશુદ્ધ નહીંથી થાય કે શુદ્ધ નહીંથી થાય? તો શાસ્ત્રનું નામ સમયસાર એટલે શુદ્ધાત્મા છે. અને શુદ્ધાત્માનું વર્ણન શુદ્ધ નહીંથી થાય માટે એની મુખ્યતાથી આખી વાત એ ચાલે છે. તો જો ફરીથી એના વાત, અને એ બીજો પેરેગ્રાફ છે, શિષ્ય એમ પ્રશ્ન કર્યો એની હવે ચોથી લાઈન, પોતાના કરીને સૂતો અજ્ઞાની જો આવી ગયા. હવે જ્યારે શ્રી ગુરુ પરભાવનો શું કરાવે છે? વિવેક. ગુરુદેવ સરસ અનાર્થ કર્યા છે, એક એક શબ્દ ને ગુરુદેવ છૂટા પાડે. વિવેક એટલે શું? એનો અર્થ વિવેક કરાવે એટલે કરીને અર્થ ભેદ કરાવે છે, એટલે કે ભેદ જ્ઞાન કરાવે છે. શું છે? વિવેક. વિવેક એટલે ભેદ, અને ભેદ એટલે ભેદ જ્ઞાન કરાવે છે. એની જ એક લાઈન છોડીને, શુભ અશુભ ભાવ એનાથી એને ભેદ જ્ઞાન કરાવે છે. ફરીથી, શુભ અશુભ ભાવ એટલે શું? પરભાવ. જે આગળ આવી ગયા તો બધી એની સાથે જ લિંક છે. પરભાવનો વિવેક કરાવે છે, એટલે પરભાવ એટલે શુભાશુભ ભાવ, અને વિવેક કરાવે છે એટલે ભેદ કરાવે છે, ભેદ જ્ઞાન કરાવે છે. અને ખાલી એટલું જ નથી, પણ સાથે શું છે? શું છે? ભેદ જ્ઞાન કરાવે એટલું નહીં, એક આત્મ ભાવ રૂપ કરે છે. જો અસ્થિ ઓલાથી છૂટું પાડ્યું, ફરીથી જો જોવું હોય મૂળ ગાથામાં 76 પાનાથી આપણે જો એનું વાંચીએ ને તો બહુ ક્લિયર થશે. ગુરુદેશી એક એક શબ્દ લે છે. તેવી રીતે દ્રષ્ટાંત છોડી દીધી, સીધો સિદ્ધાંત. જ્ઞાતા પણ, ફરીથી અહીંયા જ્ઞાતા એટલે કોણ છે? હજી પહેલેથી લેવાની છે. જ્ઞાતા એટલે જ્ઞાનમય આત્મા, અત્યારના મિથ્યાત્વ રૂપે છે. જ્ઞાતા પણ ભ્રમથી, અને ભ્રમ શું કામ શબ્દ એ તો આપણે લઈ લીધો છે. જેવું હોય એનાથી વિપરીત કરે એનું નામ ભ્રમ કહેવાય, એનું નામ ભ્રાંતિ કહેવાય. તો ભ્રમ શું છે? કોના ભાવ? પરદ્રવ્યોના ભાવ. પરદ્રવ્યોના ભાવ એટલે શું લીધા ગુરુદેવસિંહે? શુભાશુભ ભાવ, પુણ્ય પાપના ભાવ. કેમ એને લીધા? કે કોઈ પણ શુભ કે અશુભ ભાવ પરના લક્ષે જ થશે. પરના લક્ષે થયેલા પર ભાવ, બીજી ભાષામાં જેનો મારા સ્વભાવમાં અભાવ એનું નામ પરભાવ. બે રીતે લ્યો, સ્વભાવમાં જેનો પ્રવેશ નથી અભાવ છે એનું નામ પરભાવ, અથવા બીજી રીતે કોઈ પણ પરના લક્ષે થયેલા, કોઈ પણ શુભ કે અશુભ પરના લક્ષે તે ભાવોને હવે શું કરે છે? ગ્રહણ કરીને. એટલે ગ્રહણ એટલે ખાલી થયા એમ નથી, પોતાના જાણ્યા છે. મૂળ દોષ ક્યાં છે? હતા પરભાવ, અને જાણ્યા કોના? પોતાના જાણ્યા. અને પોતાના જાણ્યા તેમાં શું થાય? એકરૂપ જ થાય. આ તો મારા છે, અને તેથી શું તો કીધો છે? સૂતો છે. હંમેશા કે સૂઈએ ત્યારે શું હોય? નિરાંત હોય તો જ ઉગાવશે, ઉચાટમાં નશે તો નહીં, ઊંઘે નહીં આવે. આ તો એક દ્રષ્ટાંત. અહીંયા નિરાંત એટલે અહીંયા કહેવાનું છે પોતાપણાની એકત્વની એટલી દ્રઢતા. સૂતો છે અને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો, કોઈ કરાયો કર્મ કેમ નહીં. હવે જયારે શ્રી ગુરુ, હવે અહીંયા ઉપર ગુરુદેશ લે, પર ભાવનો વિવેક, પર ભાવ જે શુભાશુભ ભાવ એનો વિવેક એટલે શું? ખરેખર વિવેકનો એક અર્થ બીજો પણ શું થાય? જેની જેવી કિંમત, જેની સ્થિતિ એનું નામ યથાર્થપણે જાણવું, એનું નામ વિવેક. ઘરમાં કોઈના ઘરે ગયા હોય એમાં એના વડીલ પણ બેઠા હોય, નાનો છોકરો પણ બેઠો હોય, તો ત્યાં જશો તો પેલા કોને મળશો? છોકરાને મળીએ ને. ચાલો માની લો એનો મિત્ર હોય, યંગસ્ટર હોય, એનો મિત્ર હોય, એનો મિત્ર આવ્યો તો એના મિત્રને પેલા મળશે ને. એક સામાન્ય વિવેક કહે ને, જેની જેવી સ્થિતિ છે એ રીતે એનો વિવેક હોય છે. જેમ દ્રષ્ટાંત આપણે લઈએ છે ને, પાણીનો ગ્લાસ લાવે તો ટ્રેમાં લાવે, એવી રીતે શૂઝ પણ શેમાં લાવે? તો એ વિવેક નથી, એની એટલી કિંમત ન કરી. પાણીનો ગ્લાસ લાવવો એ જુદી વાત છે અને શૂઝ લાવવા એ જુદી વાત છે. તો જેની એવી જ રીતે આપણા જૈન દર્શનમાં પણ ચરણાનુયોગમાં વિવેક કરવામાં પણ દરેકની કે જિનેન્દ્ર દેવ દેવ શાસ્ત્ર ગુરુથી એ પણ એક વિવેક હોવો જોઈએ કે જે આપણે મહિમા કરીએ, જયકારા બોલીએ તો એમાં પણ શું હોવું જોઈએ? એ વિવેક હોય. જિનેન્દ્ર દેવની પહેલા લઈએ, જીનવાણીને લઈએ, પછી નિગ્રંથ મુનિરાજની લઈએ, પછી એ રીતે દરેકમાં ક્રમ હોય છે બધા પ્રકાર. એવું નથી કે કોઈ એક સરસ આપણે કલ્પના કરીએ, એક ગુરુ શિષ્ય હોય, એમાં શિષ્ય છે એ પોતે વધારે પુરુષાર્થ કરીને પહેલા કેવળ જ્ઞાન પામી જાય, તે કોને વંદન કરે? પોતાના ગુરુને નહીં, ન કરે. પણ પોતાના ગુરુ હતા? અરે એ પોતાના ગુરુ હતા એ અત્યારે નથી, પોતે કઈ ભૂમિકામાં છે. અથવા રિવર્સ કરીએ, રિવર્સ, એના ગુરુ હોય એનો વિવેક ન કરે, તો મારો શિષ્ય હતો ને, તો એમ પણ નથી. પોતે ન વિચારે કે મારો અત્યારના એ શું છે, એ દેવરૂપે પણ મી ગયા. એટલે આ બધું વિચારવું છે. અને એ ઉપરથી એક હકીકત તો દરેકને ખબર છે ને? નહીં ખબર છે બધાને. ગુરુદેવશ્રી સોગામીજી વિશે શું કહેતા કે અમે જ્યારે દીક્ષા લેશું ત્યારે એ ક્યાં પહોંચી ગયા હશે? તો અમે નમસ્તે. જો આ વિવેક છે, કહેવાનો હેતુ શું છે? આ વિવેક અહીંયા શબ્દ આવ્યો ને ત્યારે એમ ન વિચારે અંતે તો અમારાથી પાયમાં છે ને. આવી એક જૈન દર્શનની મહાનતાનો આપણને ખબર નથી. જેમ નિશ્ચયની એક નિશ્ચિત વાત છે, એમ બાઈની વિવેકની પણ, વિવેક શબ્દ આવ્યો, વ્યવહારના વિવેક ભૂમિકા વિકલ્પની પણ શું છે? એક નિશ્ચિત વાત છે. જેમ નિયમ કોનો હોય? ઉપાદાનનો, નિમિત્તનો ન હોય ને. નિમિત્તનો પણ નિયમ છે કે એ કાર્યમાં જેની ઉપર અનુકૂળ હોવાનો આરોપ અપાય એને જ નિમિત્ત કહેવાય, ખાલી હાજરી છે એને નહીં. એટલે કહેવાનું છે કે આખું જૈન દર્શન સર્વાંગે છે. એ સર્વાંગ જૈન દર્શનને આપણે એ રીતે સમજ્યા નથી, ઓળખ્યા નથી, અભ્યાસ કર્યો નથી, એટલે ક્યાંક ને ક્યાંક અટકીને આપણે આપણી જ વાત છે પડ્યા છીએ. તો બહુ સરસ શબ્દ અહીંયા વિવેક, અને વિવેકનો અર્થ શું કર્યો? ભેદજ્ઞાન. હવે ભેદજ્ઞાન શું છે? કે એ ઓલાથી તો ભિન્ન કરાવ્યો, સેનાથી કર્યો? શુભાશુભ ભાવથી ભેદજ્ઞાન કરાવ્યો. પણ કોકથી ભેદ પડ્યો છે તો કોકમાં તો અભેદ એકાકાર થાય જ છે. તો શેમાં એકાકાર થયો? તેને એક આત્મભાવ રૂપ કરે. જો ગુરુદેવશ્રીમાં પણ એક અર્થ છે, જે રીતે ફરીથી 512 પાને સાથે સાથે ટેલી કરીએ તો આપણને વધારે સ્પષ્ટ થશે. 512 પાને ત્રીજો પેરેગ્રાફ, એક આત્મભાવ રૂપ કરે ને, એને એમ કહે તું આત્મા જ્ઞાન સ્વભાવ સ્વરૂપ છે. આ શું કરે છે? આત્મભાવ રૂપ કરે છે. એટલે હજી તો બતાવે છે ને, આત્મભાવ રૂપ કરે છે કે તું રાગાદી ભાવ પર ભાવથી એને વિવેક કરાવે, નો અર્થ એનાથી ભિન્ન કરાવે છે, અને એક આત્મભાવ રૂપ કરી અસ્થિ કરે. બે વિવેક નો અર્થ શું કર્યો? એક થી ભરભાવથી ભિન્નતા અને સ્વભાવ સાથે એક પણ એકાકાર પણ એક આત્મભાવ કરે છે. અને જો એ રીતે જ પેરેગ્રાફના છેલ્લી લાઈન, રાગ અને સ્વભાવ બે ભિન્ન કરાવે છે, આ નામ વિવેક કર્યો. આ વિવેક છે, એનું નામ ભેદ જ્ઞાન કરાવે છે. આ રીતે એ એને કરે છે. હવે એને કહે છે તું શીઘ્ર જાગ. ગુરુદેવ શું કહે છે આગળ? આ બહુ ધીરાની વાતો છે, કસાઈના વેગમાં એવા આપણે તણાઈએ છીએ. પૂજ્ય બેનસિંહના વચનામૃતમાં કસાયના વેગમાં તણાતા અટકવું, એક પછી એક વિકલ્પનો પ્રવાહ, એમાં કરતા બુદ્ધિનો અભિપ્રાય. જેમ કહીને એક તો શું હોય, ગુજરાતીમાં નહીં કહેવાત, ખબર હશે કોઈ નદી કેવી કહેવાતી હોય, ખબર છે, ગાંડી તૂર કહેવાય એમ. અને એમાં પણ બહુ વરસાદ પડે ને પૂર આવે. એક તો નદી, જેમ ગુજરાતીમાં કહે ને, એક વાંદરો હોય અને દારૂ પીવે અને નિસરણી મળે, શું થાય, એક તો ચપળ હોય ચંચળ હોય, એમાં શું પીવે દારૂ, અને પછી હાથમાં શું આવી શેરડી. એમ આવા આપણા પરિણામોમાં શું છે, એક વિકલ્પોનો એક ધારા એક પછી એક, અને એમાં પણ શું છે, કરતા બુદ્ધિનો પ્રવાહ. આ એમ કહે છે આ ધીરાની વાતો અહીંયા છે. તો અહીંયા જો હવે ફરીથી ગુરુદેવ એના પછીનો પેરેગ્રાફ છે, એ શૈલીથી એ રીતે ઉપાડી છે. જો શું, કઈ રીતે વાત ઉપાડી છે, દ્રષ્ટિ સહિત સ્થિરતા ઉપાડી છે. જો બે ભેગું કર્યું, પહેલી શરૂઆત ક્યાંથી કરી, મિથ્યાત્વમાંથી સમ્યક, હવે વાત એના ઉપર સાથે લે છે કે હવે મિથ્યાત્વ સહિત ચારિત્ર અને ચારિત્રમાં સ્વિકલ્પમાંથી નિર્વિકલ્પમાં, કે હવે અસ્થિરતાનો પણ વિકલ્પ છોડીને અનુભવમાં પહોંચે. અને વાત તો સુંદર, જેમ ફરીથી જોવું છે આજે શું આવ્યું, આ દ્રષ્ટાંતની વાત પૂરી ન થાય એ પહેલા તો અનુભવ થઈ ગયો, આવ્યું ને એવું આવ્યું, તો એવું ક્યાંક આગળ આવી ગયું છે. ચાલો એ જોઈએ આગળ ક્યાં આવ્યું છે, બહુ દૂર નથી ગયા, ક્યાં આવ્યું છે, નહીં બહુ દૂર નથી ગયા, ક્યાં છે, શાસ્ત્ર તો છે, 28 નંબરનો કળશ. આ કેટલા નંબરનો છે, 29, અને આ પહેલા જો 28 વાંચે, એમાં છે જેમણે વસ્તુના યથા સ્વરૂપને પરિચય રૂપ કર્યું છે, 73 પાનું છે મૂળ શાસ્ત્રમાં. અને એવા મુનિએ જયારે આત્મા અને શરીરના એકપણાને આમ નય વિભાગની યુક્તિ વડે જળ મૂળથી ઉખેડી નાખ્યું, નિષેધ્યું ત્યારે ક્યાં પુરુષને જ્ઞાન તત્કાળ યથાર્થપણા આવી ગયું. અહીંયા શું કે છે, હજી આચાર્યદેવ નય વિભાગથી પૂરી કરે ત્યાં તો કામ કરી લે છે, એમ અહીંયા આપણને શું કીધું, આ શિષ્યની પાત્રતા છે, હજી દ્રષ્ટાંતની વાત પૂરી કરે એ પહેલા તો અનુભવ કરી લે છે. આ છે બે રીતે લિંક છે, અહીંયા તત્કાળ શબ્દ છે, શું છે ગુરુદેવ કયો શબ્દ કીધો તો, તત્કાળ, અદ્ય એવ, અદ્ય એટલે હમણાં જ, બીજો શબ્દ સંસ્કૃતમાં શું હોય, અધુના હોય, અધુના. આપણે ભેણા નથી, આ તો ગુરુદેવ જયારે આવા ને ત્યારે ખાસ આપણને પોઈન્ટ આઉટ કરીને કે અધુના એટલે હમણાં જ, એવી રીતે અદ્ય એટલે હમણાં, તત્કાળ જ. એ સંસ્કૃત ગુરુદેવ શ્રી એમ નથી, ભેણા નો તો એવું નથી, ગુરુદેવ ગારિયા ધર્મમાં સ્પેશિયલ પ્રાઇવેટ ટ્યુશન રાખીને સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. અને એટલા માટે તમે જોજો, ઘણી વાર ગુરુદેવસિંહે ડાયરેક્ટ સંસ્કૃત વાંચીને પણ અર્થ પોતે એ કરતા હતા. ગુરુદેવસિંહ સર્વાંગે કે એમ નતું કે પહેલા જયારે આ શાસ્ત્રો હાથમાં આવશે ત્યારે સંસ્કૃત, ત્યારે એમાંય સ્થાનકવાસી ને એમાં હજી હોય ને કે એ વાંચી લઈને અર્થને સમજાય, એનો અર્થ શું છે સંસ્કૃતનો, એ ભલે બહુ ડેપ નતા પણ અભ્યાસ કરતા કરતા ઘણા અર્થ સીધા પ્રાકૃતમાંથી સીધા અર્થ કરી લેતા. તો અહીંયા ફરીથી શું છે, 28 શ્લોકમાં અને 29 શ્લોકમાં શું ફરક છે, વાત તો એક જ કે તત્કાળ બેને અનુભવ થયો, પણ ફરક શું છે, 28માં ન યુક્તિ વડે વાત કરી છે અને અહીંયા દ્રષ્ટાંતની વાત કરે, કારણ કે 35 ગાથામાં છે ને દ્રષ્ટાંત, એટલે હજી દ્રષ્ટાંત પૂરો થાય એ પહેલા કામ કરે. અને અહીંયા શું કીધું છે, નય વિભાગની યુક્તિ વડે શું બતાવ્યું છે કે દેહની વર્ણન દ્વારા વર્ણન જે સ્તુતિ કરીએ તો વ્યવહારથી છે, ખરેખર તો સ્તુતિ કઈ છે તો જીતેન્દ્રી જીન, જીતમો જીન અને ક્ષીણમો, એ રીતે નય વિભાગથી વાત કરીને ત્યાં તો કામ કરી લે છે. એમ અહીંયા દ્રષ્ટાંત હજી પૂરું થાય એ પેલા જે છે ને અહીંયા જ છે કે દ્રષ્ટાંતની વાત શું છે, પરભાવના ત્યાગની દ્રષ્ટાંતની દ્રષ્ટિ એટલે એની વાત જૂની ન થાય, જૂની ન થાય એના માટે કયો શબ્દ છે ગુરુદેવ બતાવ્યો સંસ્કૃતમાં, નહીં બતાવ્યો તો ગુરુદેવ, અનવમ, અનવમ છે ને, અનવમ એટલે જૂની, જૂની કેવી રીતે, નવું એટલે અ એટલે નહીં, નવું એટલે જૂનું, એમ નાસ્તિ, નવનું નાસ્તિ એટલે જૂનું, એ જૂનું ના થાય એટલે વાત વિસરાઈ જાય ને ભૂલી જવાય એ પહેલા જ અત્યંત વેગથી એ જ્યાં સુધી પ્રવર્તીને એટલે બીજામાં કાર્યમાં જોડાઈ જાય અને આ વાત ભૂલાઈ જાય એ પહેલા તો તત્કાળ એને શું થઈ ગયું, અન્ય ભાવોથી રહીત આત્માની અનુભૂતિ થઈ જાય છે. તો બહુ સુંદર રીતે ગુરુદેવસિંહ એક એક શબ્દનો ભેદ કરીને આપણને કહેતા હતા. ચલો ચા 512 પાને ફરીથી આવી જાય તો બે વાત આપણને અહીં આચાર્ય બે વાત કઈ બતાવી. પહેલી વાત, શીઘ્ર જાગ અને સાવધાન થા, મળે છે ગાથામાં 35 નંબર ગાથામાં અને આમાં છે 512 પાને ત્રીજા પેરેગ્રાફની છેલ્લી બે લાઈન. શીઘ્ર જાગ, પછી બહુ ધીરાની વાતો છે બાપુ, સાવધાન થા. બે વાત કેમ લીધી? શીઘ્ર જાગ અને સાવધાન થા. જાયગા વગર યથાર્થ શબ્દનું ગ્રહણ નહીં થાય અને સાવધાન થયા વગર ભાવનું ગ્રહણ નહીં થાય. આપણે ઊંઘમાં જ પડ્યા રહેશું અને કોઈ આપણને કહેશે તો શું થશે? તો શબ્દનું જ ગ્રહણ નહીં થાય. એટલે પહેલા શું કીધું? શીઘ્ર જાગ. જાગશે તો ઓલા ભાઈ શું કહે છે, અહીંયા ગુરુ શું કહે છે એનું આપણને શું થશે? ગ્રહણ થશે. અને જાગી ગયા ને હજી આંખ છોડતા હોય ને જેને કહે જાગ્રત, સાવધાન ન થયા, જાગ્રત થયા પણ સાવધાન ન થયા તો શું થશે? એના ભાવનું ગ્રહણ નહીં થાય. માટે બે વાત છે, શીઘ્ર જાગ અને સાવધાન. જો એ રીતે શૈલીથી વાત ઉપાડી છે, દ્રષ્ટિ સહિત સ્થિરતાની વાત ઉપાડી છે, ભ્રાંતિના ત્યાગ સહિતની, આવ્યું શબ્દ વંચાય છે 512 પાને હવે ચોથો પેરેગ્રાફ એ શૈલીથી ઉપાડીએ જે છે ને એની બીજી લાઈન. ભ્રાંતિના ત્યાગ, ભ્રાંતિનો ત્યાગ એટલે શું આવી ગયો? મિથ્યાત્વ છૂટી ગયું. હવે શેની વાત છે? રાગનો ત્યાગ. એટલે કોની વાત આવે? અસ્થિરતાની. આવી ગયા બે વાત? ભ્રાંતિના ત્યાગ સહિતની, રાગના ત્યાગની દશાની અહીંયા વાત ઉપાડી છે. ઝીણી વાત છે ભાઈ. આ તો કોણ છે? સમયસાર છે. આમ આમ કહીને ગુરુદેવ શું રિમાઇન્ડ કરે છે આપણને? સમયસાર જેવા શાસ્ત્રનો જો તું અભ્યાસ કરે છે, તારી મોટી પાત્રતા તૈયાર કરવી પડશે. હજી કાંઈ ગણિત અને 1 થી 10 આવડે ને કે મારે એની PhD કરવી છે, હજી ઇંગ્લિશના આલ્ફાબેટ ના આવડે ને મારે ઇંગ્લિશ લિટરેચરમાં નહીં ડિલીટ કે ને ડિલીટ ન્યાદ કે પહેલી આ તૈયારી જોશે અહીંયા. આ તો સમયસાર છે, ભવના અભાવની એક વાત છે. હવે સુંદર એક ફરીથી વાત લઈએ છે, જો એમાં શું હતું, એમાં શબ્દ શું હતો? એ પોતામાં એક છે ને, એક આત્મભાવરૂપ કરી છે ને મૂળ શબ્દ ટીકામાં, વેદના કરી તેને એક આત્મભાવરૂપ કરે, મેળા શબ્દ ટીકામાં. આમાં પણ છે ગુરુદેવસિંહ 512 પ્રવચનમાં જે શૈલીથી ઉપાડે ને એમાં એક છે, આહા ભગવાન આત્મા એનો એક જ્ઞાન સ્વભાવ. એ આ એક આત્મભાવરૂપ શબ્દ છે ને એનો અર્થ ગુરુદેવ છે. એક આત્મભાવ એટલે શું? આત્મામાં એક જ ગુણ છે નહીં તો ક્યાં ક્યાં ગુણ છે? ચલો ગુરુદેવસિંહ ક્યાં લીધા આમાં? એક જ્ઞાન સ્વભાવ, એક આનંદ સ્વભાવ, એક શાંત સ્વભાવ, એક પ્રભુત્વ સ્વભાવ છે ને. તો કેટલા થયા? એક થયો કે ઘણા થયા? શું એક ક્યાં થયા? આટલા બધા તો વર્ણવા, જ્ઞાન આનંદ શાંત પ્રભુત્વ કેટલા લીધા? એક રૂપ છે કે અનેક છે? અરે એ અનેક છે પણ અનુભવમાં એક રૂપ ભાસે છે. આ શું છે? એક જ પોતપોતાની રીતે લક્ષણ જુદા છે પણ દધાય કેવા છે? એક આત્માના જ ગુણો છે, એક જ આત્મરૂપે છે. ગુણથી જોઈ તો તને ભેદ દેખાશે, આત્માથી જોઈ તો શું દેખાશે? એક આત્મરૂપ. જો કેટલો સુંદર ગુરુદેવ છે, એક આત્મભાવનો અર્થ કરાવે છે આપણને. એક આત્મભાવ એટલે એમ ન સમજતો કે એક જ દ્રવ્ય છે એટલે એક જ ગુણ છે, એમ નથી. દ્રવ્ય એક છે પણ ગુણ કેટલા છે? અનંત છે. અને એટલા વ્યાખ્યા કરીએ છીએ ને ગુણોના સમૂહને. તો ગુણથી જોઈએ તો શું દેખાય? સમૂહ. અને દ્રવ્યથી જોઈએ તો શું દેખાય? એક પણ દેખાય. અને આ રીતે અનંત ગુણ હોવા છતાં એને એકરૂપ છે. અને જો અને એની સામે એ બધો એકરૂપ સ્વભાવ છે. આવ્યો શબ્દ? આટલા ગુણ વર્ણીને પછી શું છે? એકરૂપ, બધા એક જ ચૈતન્યની જાતિમાં આવી જાય, બધા જ એક. એ જ્ઞાન લ્યો, દર્શન લ્યો, ચારિત્ર લ્યો, સુખ લ્યો, વીર્ય, બધા સેમાં આવી જાય ચૈતન્યની જાતિમાં. માટે અને એની સામે પુણ્ય પાપના ભાવો અનેકરૂપ છે. તો કેટલો આખો વિસ્તાર કરી નાખ્યો. પુણ્ય પાપના ભાવ એ કેવા છે? અનેક જાતના. અનેક એટલે મારા એકરૂપ સ્વભાવથી વિરુદ્ધ. અને આવા અનંત ગુણથી ભરેલો હું આત્મા કેવો દેખાવ? એક આત્મારૂપ. નથી લાગતી એક એક શબ્દના આવા ખુલાસા આચાર્ય દેવની એમ ઘણા. એટલે તો પાછળથી લીધું ને, કોઈને એમ લાગે આ બધું કેવું કરી નાખ્યું, અઘરું કરી નાખ્યું. ખાલી સિમ્પલ વાત હતા કે ખાલી એક જાણે એની ગુરુદેશ મૂળ ગાથાના શબ્દો વાંચ્યા હતા ને, સર્વે સર્વે ભાવે છે ને, જય રામકી પુરુષો પરદ્રવમ ઇતિમ જાણીધું જય, કે બધા પરભાવને પરદ્રવને જાણે છે, એટલું વાત હતી. પારકુ એમ જાણીને પરદ્રવને, એમ પારકા જાણીને પરભાવ, પરભાવ જાણે છે બસ. એટલામાં આવું એટલું બધું હોય કે એનાથી વિવેક કરે છે ને, એક આત્મભાવ રૂપ કરે છે ને, આ શું બધું બહુ જ અદભુતતા. એક ગુરુદેવસિંહની 19મી વારના પ્રવચનમાં જો અદભુતતા લાગતી હોય તો આપણે કેટલી વાર વાંચી ગયા હશે. ગુરુદેવસિંહે અંતરંગ અભ્યાસમાં સેંકડો વાર છે, એક્ઝાગરેટની વાત નથી, જાહેરમાં કેટલી વાર? 19મી વાર. પણ પોતાના અંતરંગ અભ્યાસમાં સેંકડો વાર આ વાંચવા છતાં પણ જો આવી અપૂર્વતા લાગતી હોય, જેને પૂજ્ય બેનસિંહના શબ્દોમાં રસ વસ્તી. આપણને એકની વાત કહી છે ને, 5 વાર પૂછે ને તો શું થશે આપણને? કંટાળો, એટલે ભાષા જ ઓલી ઓલી થઈ જશે, કેવી આકુરતાવાળી ભાષા થઈ જશે આપણને. વારે વારે હું પૂછે રાખ એમ આખું. અને આ જેમ જેમ ગુરુદેવસિંહને અંદરમાંથી ભાવના વધતી ચાલે છે, અરે જીવનમાં આવી એક અપૂર્વતા આપણે લાવવી પડશે. એમ ન થવું જોઈએ આ એકનું એક બધું હવે 15મી વાર સંભળાયું, 16મી વાર સંભળાયું, અને પાછું હવે કયું સંભળાવું? 19મી વારનું. એક એક રૂચિનો પ્રકાર જો હશે ને, તો એમાં જેને કહે પુનરુક્તિ, વારંવાર કહેવાનો કંટાળો નહીં આવે, ઉલટાનો વારંવાર કહો એવી ભાવના જાગશે. આ એનું નામ રૂચિ છે. પેલાના જમાનામાં ચાલતું ને નાટક કોઈ ચાલતું, એમાં કોઈ ડાયલોગ બહુ ગમતો હતો, પેલા બધા શું કહેતા? એ કોનું સૂચક છે? હજી ફરી એક વાર એમ જે કે ઓલાને જે બોલતો હોય ને, એનો અર્થ શું છે? એ રૂચિ ગમાપણાનો ભાવ છે. એમ એમ થવું જોઈએ, અરે અહો ગુરુદેશી આવા નવા નવા વખતે નવું કંઈક આપણને સમજાવે છે, લાવ હજી કંઈક. 17મી વાર 18મી વાર શું છે? લાવ હું અભ્યાસ. અરે આવી રૂચિનો, અરે જીનવાણી, આજ બધું એ જ ગુરુદેશી ઘણું લીધું. ગુરુનું આવું વાક્ય ઉપરથી આખું કેટલું કાઢ્યું હતું? શું કાઢ્યું હતું? આગળ આવ્યું હતું ને વારંવાર કેવું આગમનું વાક્ય, એમાંથી આખું શું કાઢ્યું હતું? દેવશાસ્ત્ર ગુરુ 3 કાઢ્યા હતા આપણને. એ આગમ છે. આગમના કહેનારા કોણ છે? દેવ છે. દેવ છે એ આગમ કહે છે, અને આગમ જ પ્રમાણે અર્થ ગુરુ કહે છે. તો દેવશાસ્ત્ર ગુરુ 3 એમાં આવે. તો આવી એક અત્યંત અપૂર્વતા, અત્યંત મહિમા, અત્યંત રૂચિપૂર્વક આ એક અભ્યાસ કરવા જેવો છે. બાકી 35 ગાથામાં તો શું છે હવે દ્રષ્ટાંત, ઓલો જેને નહોતી ખબર પડતી એના માટેની. મેં તો 34 ગાથા સીધી સમજી લીધી, મારે તો દ્રષ્ટાંતની જરૂર નથી, સીધું ઓવરલુક કરવાની છે. ફરી ફરીને જીવનમાં એટલું વિચારું, આ મહાપુરુષની વાણી 24 કલાકમાં એક વાર પણ જો ન સાંભળી તો સમજી લેવું મારું જીવન વ્યર્થ ગુમાવું છે. પછી 12માં ગમે ત્યાં જ ગુરુદેવસી, પણ આ વિદ્વતાની વાત નથી. આવ્યું તો શબ્દ? આ વિદ્વતાની વાત નથી. ક્યાં આવ્યું તું? આવ્યું તો સર્વજ્ઞના, ચલો એક એમાં એક સરસ વાંચી. એમાં 514 પાને એક આપણે પેલા થોડું વાંચીએ. ગુરુદેવ છેલ્લા લાઈનો છે, છેલ્લી ત્રણ લાઈનો છે 514 પાને. વારંવાર કહેલું આ આગમનો શું પણ ગંભીર ટીકા, ગજબ વાત. અત્યારે ભરતખંડમાં આવી ટીકા કોઈ છે નહીં. છે 514 પાને છેલ્લી. સાક્ષાત સર્વજ્ઞ ભગવાનની વાણી સિદ્ધિ મૂકી છે. હવે આનાથી અધિક બીજું શું પ્રૂફ આપે? જે એમણે વાત સાક્ષાત સાંભળી એ જ જાણે આપણી ભાષામાં મૂકી દીધી છે. ભલે પ્રાકૃત પણ અહીંની ભાષા જે છે એમાં એ મૂકી દીધી છે. સર્વજ્ઞના વિરહા ભૂલાવ્યા છે. શું શબ્દ વાપરા છે? કોના વિરહા ભૂલાવ્યા છે? સર્વજ્ઞના વિરહ. આવી વાત સમયસર આદિ પરમાગમમાં મૂકી આપણને સર્વજ્ઞના વિરહ ભૂલાવ્યા છે. અને 515 પાને જે વાંચીએ આપણે એમાં જે નીચેથી ચોથી લાઈન, આ કોઈ વિદ્વતાની ચીજ નથી કે બહુ ભણી ગયો અને બહુ વાંચી ગયો. 515 પાને નીચેથી ચોથી લાઈન મળે છે. આ કોઈ વિદ્વતાની ચીજ નથી આમ કહીને આપણા માટે મારની ટકોર શું કરે છે ગુરુદેવજી? વાંચી ગયો, શબ્દોનો અર્થ કરી ગયો, સંસ્કૃતમાંથી અર્થ કાઢી દીધા. અમૃતચંદાચાર્ય, વિદ્વતાની ચીજ નથી શબ્દો. એને એક બીજી ભાષા કહેવાય, શબ્દ મ્લેચ્છ ન થવું. નહીં ખબર શબ્દ મ્લેચ્છ, ખાલી શબ્દો ગ્રહણ કરે ને ભાવ સુધી ન પહોંચે એનું નામ શબ્દ મ્લેચ્છ. ખાલી શબ્દો ગ્રહણ કરે એમ, ખાલી શબ્દો યાદ કરી લીધા. સંસ્કૃતમાંથી પણ આ વિભક્તિ છે ને આ છે વ્યાકરણ છે ને એ વિદ્વતાની ચીજ નથી કે બહુ ભણી ગયો, સીધા અર્થ કાઢ્યા અને બહુ વાંચી ગયો માટે આને આ સ્વાનુભૂતિ થઈ જાય એમ નથી. આખી એની બહુ સુંદર એમાં વાત છે. તો ચલો ફરીથી આગળ આપણે મૂળમાંથી વાંચીએ. તો ફરીથી ગુરુદેવ શું ખુલાસો આમાં બે કર્યો? એક આત્મ ભાવ રૂપ કરે એનો અર્થ શું કર્યો? એક દ્રવ્યથી તો આત્મા એક જ છે પણ ગુણોથી જોઈએ તો શું છે? અનેકપણ. એ અનેકપણાનું એક રૂપમાં તારે પહોંચવું પડે. અનેકના ભેદમાં રહ્યો તો વિકલ્પ થવાનો છે, અનુભૂતિ નહીં થાય. અહીં અનુભૂતિની વાત છે. માટે શું છે? અનંત ગુણોથી વર્ણન કરશે પણ તારે પહોંચવાનું ક્યાં છે? એક. અને એની સામે પુણ્ય પાપના પરિણામો શુભાશુભ કેવા છે એ અનેક રૂપ છે. એના ઉપરથી ચલો આગળ 513 પાનું પાછળ આવીએ. પહેલી લાઈન, પોતાની પર્યાયમાં પણ એ છે રાગાદી ભાવ, પણ તે દ્રવ્યના સ્વભાવની કાયમી ચીજ નથી. આ શેનો અર્થ કર્યો? પરભાવ. રાગાદી શુભાશુભ ભાવને પરભાવ શું કામ કીધા? કોઈ કહે ને કે પર્યાયમાં તો થાય છે, તો ગુરુદેવ કે પર્યાયમાં થાય છે પણ તારા સ્વભાવને તો જો, તારે ક્યાં પહોંચવું છે? પર્યાય દ્રષ્ટિમાં કે સ્વભાવ દ્રષ્ટિમાં? તો સ્વભાવ દ્રષ્ટિમાં જ પહોંચવું છે. તો સ્વભાવમાં શું છે એનો વિચાર કર. અરે સ્વભાવમાં ગુણ અનેક છે એ પણ ભૂલવાનું. તો પછી પર્યાયમાં તું અટક્યો છો એની વાત તો છે જ નહીં. તો એ કાયમી ચીજ નથી માટે એના એ ભાવ નથી. ફરીથી વાત ગુરુદેવજી એના પછીની પેરા લે છે. હવે જ્ઞાયક ભાવ, આનંદ ભાવ, વિતરાગ ભાવ, શાંત ભાવ એ બધા કેવા છે? અનેક રૂપ ભાવ છે. ફરીથી ગણાવ્યા કેટલા? ચાર. તો ચાર એક કહેવાય કે અનેક કહેવાય? ચાર અનેક કહેવાય કે એક કહેવાય? આ આખી આ દ્રષ્ટિનો ફરક કરવો છે. અનેકતાથી ઉપડ્યો છે અને એક રૂપમાં પહોંચી ગયો છે. આખો શું ઉપડે છે? ક્યાંથી ઉપડે છે? પહેલા ચિંતન અનુભવ, પહેલાના ચિંતનમાં આવા બધા વિકલ્પો ગુણ ભેદ આદિના સંબંધી હોય છે. ફરીથી ઉપડે છે ભેદથી, પહોંચે છે અભેદમાં. ઉપડે છે અનેકથી, પહોંચે છે એકમાં. ઉપડે છે ખંડથી, પહોંચે છે અખંડમાં. આ આખો પુરુષાર્થ છે. શું થાય? સમજાવવામાં તો કલષ્ટિકામાં લખ્યું ને, અધિક બુદ્ધિશાળી હોય તો પણ મિનિમમ આટલો તો ભેદ કરવો જ પડે. કેટલો ભેદ કરવો પડે? વાંચેલું ગુરુદેવ ઘણી વાર હું કહું ના વાંચો ને કલેસ્ટિક, પણ ગુરુદેવના પ્રવચનો વાંચશો ને સાંભળશો ને તો સેજે આવો અભ્યાસ થઈ જશે. દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા, આટલો તો મિનિમમ ભેદ કરવો જ પડશે. તો અહીંયા કરીને આવા ભેદ કરીને એ એકરૂપ ભાવ છે, અને બાકીના અન્ય જે બધા છે એ પરભાવ. હવે આગળ મૂળ ગાથાના ટીકાના શબ્દ, ત્યારે વારંવાર કહેલું એ આગમનું વાક્ય આવ્યું જે આપણે આમાં હતું મૂળ વાંચ્યું હતું ને, આગમનું વાક્ય ફરીથી શબ્દ શું છે? વારંવાર કહેલું. ચલો, વારંવાર કહેલું એટલે શું? ગુરુદેવ સાહેબ આપણે લીધું 38 ગાથામાં પણ આવશે ને, તો વારંવાર કહેલું ગુરુ કઈ કેવા નવરાજ શબ્દ આવે ને. ફરીથી એક સુંદર બીજો પણ એક અર્થ કાઢ્યો છે આજે. વારંવાર એટલે શિષ્યને કહ્યું, શિષ્ય વારંવાર એનું ગોલન કરે છે, એ પણ એક વારંવાર 38 ગાથામાં નિરંતર સમજા. હજી એક બીજો અર્થ શું કાઢ્યો? બહુ લાંબો ટાઈમ નથી ગયો, થોડો યાદ તો આવો જોઈએ. ગુરુ જ્યારે પણ કહેશો ત્યારે આ જ વાત કહેશે, એનું નામ વારંવાર. ક્યારે બીજી વાર એમ નહીં કે શુભ રાખથી તને થશે, જેમ કોક ને એકની વાત પૂછે તો ઓલો થઈ જાય એમ નહીં. વારંવાર શિષ્ય તો ઘોલન કરે છે, ગુરુ પણ એ કેવું છે, જેટલી વાર પણ એની વાણી આવશે ત્યારે આ જ એક જાતની વાત આવશે, એમાં બીજી કોઈ વાત નહીં આવે. તો ફરીથી આવું કેવું છે? વારંવાર કહેલું. જો આમાં વારંવાર કહેલું એમાં કોણ આવી ગયા? કોણ કે છે? ગુરુ આવે, કારણ કે કેનારા તો ગુરુ છે ને. તો વારંવાર કહે છે એમાં કોણ છે? ગુરુ. પણ કોનું કહેલું કે છે? આગમનું. આવ્યું શબ્દ આગમનું વાક્ય. અને આગમ ક્યાંથી રચાણા? દેવથી વે છે. આ રીતે દેવ ગુરુ શાસ્ત્ર ત્રણની આખી લિંક થઈ ગઈ. કેનાર કોણ છે? ગુરુ છે. કયું કોનું વાક્ય કહે છે? પોતાના ઘરનું નહીં પણ શેનું છે? આગમ. વાણી આવી ગઈ. અને આગમ ક્યાંથી આવ્યા? રચના ક્યાંથી થઈ? દેવમાંથી. તો એ રીતે એ વારંવાર કહેલું એ વાક્ય છે, એ આગમનું વાક્ય છે, પોતાના ઘરની એ વાત નથી. તો જો એ રીતે એના પછીનો એક પેરેગ્રાફ છોડીને બીજું 513 પાને છે, એને આગમનું વાક્ય એમ કહે છે, એમાં એની લાઈન બીજી લાઈનમાં ગુરુએ એમ કહ્યું છે, સિદ્ધાંત પણ એમ જ કહે છે, અને દેવની અને સર્વજ્ઞની વાણીમાં પણ એ જ આવ્યું છે. આવી ગયા ત્રણેય? ગુરુએ એમ કહ્યું, પછી બીજું સિદ્ધાંત પણ, એટલે આગમ પણ એમાં સિદ્ધાંત પણ આ જ છે, અને દેવને અને સર્વજ્ઞની વાણીમાં પણ આમ જ કહેલું છે. આ બધા ત્રણેયનો આખો શું કરે છે? સુમેળ કરીને આપણને એ કહે છે, એના આખે જો સરસ. ચાલો 514 પાને આપણે આવીએ ગુરુદેવસિંહના પ્રવચનમાં. એમાં પહેલો જે રનિંગ પેરેગ્રાફ છે ને ઉપરનો, એમાં ત્રીજી ચોથી લાઈન, સર્વજ્ઞની વાણી તે આગમ છે, ગુરુ તે આગમનું વાક્ય કહે છે, અને એ રીતે ત્રણેય એમ કહે છે. આવી ગયું? સર્વજ્ઞની વાણી, એમાં દેવ આવી ગયા, પછી એનું આગમ શાસ્ત્ર અને ગુરુ, અને ઈ શું છે? દેવ ગુરુ અને શાસ્ત્ર. કે શું કહે છે? તારો ભગવાન એક સ્વરૂપે છે. હમણાં કહેતા હતા ગુણો કીધા, જ્ઞાન છે, આનંદ છે, શાંતિ છે, અકસાય, એ બધાનું શું છે? એકરૂપણું છે. અને એમાં વિકલ્પો એ કેવા છે? અનેકપણાના છે. બધા કેવા છે? એ પરભાવ છે. અને જો એ તારા હોત તો પછી કાયમ કેમ નથી રહેતા? એમ કરીને ચલો એના પછી જ બે લાઈન ત્રણ લાઈન છોડી, દુનિયાનો આખો રસ ઉડાડી દેવાની વાતો છે. શું શબ્દો વાપરે? દુનિયાનો કોઈ કોઈક રસ ઉડાડી દેવાની વાત છે. બોલવું તો બહુ સહેલું છે, રસ ઉડાડી દેશો પછી કરશો શું? ખાવા પીવાના શું કરશે? ફાફા પડશે ને. બધાનો રસ જો ઉડાડી દેશો, આખી શ્રદ્ધા રૂચિમાં ક્યારેય ક્રમ પાડીશ નહીં, ભાગલા પાડીશ નહીં. જેમ પૂજ્યબેન સિંહના વચનામૃતમાં પહેલા જ બોલમાં, હે જીવ તને ક્યાંક ક્યાંક ન ગમે તો તારો ઉપયોગ પલટાવીને, નહીં કઈ કઈક છૂટ નથી આપી, છૂટ નથી આપી, ક્યાંય કઈક નહીં, ક્યાંય પણ છે. અહીંયા શું છે, બધેથી નિયમ પણ શું છે, આ શ્રદ્ધાનું નામ કહેવાય. શ્રદ્ધા ભાગલા ન પાડે કે આટલાકમાં ગમે ને આટલા ન ગમે, અહીંયા છે ને એમ નહીં, ક્યાંય ન ગમે એમ. અહીંયા શું છે, બધું આકરું લાગે. ગુરુદેવસી તો એક સંયમી નિરપેક્ષ પુરુષ, એમને તો ક્યાં દુનિયાની પડી, પણ અમે તો કેટલા સાથે ઇન્વોલ્વ હોય, સંકળાયેલા હોય, કોકને રાજી રાખવા પડે, કોઈને હાચવવા પડે, કરવું પડે કે નહીં, ક્યાંક એડજસ્ટમેન્ટને કંઈક સંભાળીને કામ કરવું પડે કે નહીં, શું કરે, નહીં તો સક્સેસફુલ કેમ થઈએ. એક શ્રદ્ધાને છે ને એક અલગતાથી રાખજે. શ્રદ્ધામાં ક્યારે પણ ભાગલા, ભંગ, ખંડ ન હોય. ચારિત્ર ક્રમે થતો એ વાત જુદી છે. આખી દુનિયાનો રસ ઉડાડી દેવાનો છે. એ કેવું બળ હશે, એક ત્યાગ એવો છે જે ક્રમે થાય, અને એક ત્યાગ એવો છે એટ એ ટાઈમ થાય. શ્રદ્ધાનો ત્યાગ એક સાથે થાય છે, અને ચારિત્રમાં ત્યાગ ક્રમે થાય છે. આ શ્રદ્ધાનું બળ છે. આખી દુનિયાથી ઉપેક્ષા વૃત્તિ, આખી દુનિયાથી ભિન્નતાપણાનો ભાવ, આ એ આખો રસ ઉડાડી દેવાનો. અને અહીંયા તો આત્માનો રસ એ ચડાવી દીધો છે. તો એ રીતે અહીંયા કીધું છે. હવે ધૂન લાગે છે, જો ગુરુદેવ એના પછીનું જે પેરેગ્રાફ છે, આગળનું વાક્ય સાંભળતો, એની છેલ્લી ચાર એક લાઈન એક સરસ છે. ગુરુ કેવા છે એની જો નીચેથી ચાર પાંચ લાઈન છે. આગમનું વાક્ય સાંભળતો, એ વાક્ય છે ને પેરેગ્રાફ, એમાં એની એના ચાર પાંચ. રાગથી વિરક્ત અને સ્વરૂપમાં રક્ત, કોની વાત છે આ, કેવા ગુરુ હોવા જોઈએ. 38 ગાથામાં વિરક્ત ગુરુ કહે છે ને, એના માટે રાગથી વિરક્ત અને સ્વરૂપમાં રક્ત. વાય શા માટે ગુરુ આવા કેમ હોવા જોઈએ, આવા ગુરુ કેમ હોવા જોઈએ. જો ગુરુ આવા નહીં હોય તો રાગથી વિરક્ત થઈને સ્વરૂપમાં રક્ત થવાની વાત કેમ કહેશે. પોતે જો રાગમાં એકાકાર હશે તો રાગથી વિરક્ત થવાનો પ્રશ્ન જ ક્યાં આવે છે. તો એ ગુરુની વ્યાખ્યા કરી, અને એ કેવા છે પાછા, એવા ગુરુ. એવા ગુરુ એટલે કેવા, રાગથી વિરક્ત અને સ્વરૂપમાં રક્ત. નિરંતર સમજાવવામાં આવતા, નિરંતરનો અર્થ કે ગુરુનું વાક્ય ઘોલનમાં ધૂન લાગી ગઈ. આગમનું વાક્ય સાંભળતા ધૂન લાગી ગઈ. રાગથી ભિન્ન, જો ધૂન કેવી, રાગથી ભિન્ન, રાગથી ભિન્ન, રાગથી ભિન્ન, રાગથી ભિન્ન. શું દેખાડ્યું આ ગુરુદેસી, આવી ધૂન, એકાકાર પણ આની નહીં, અને આવી ધૂન લાગી તો એક રાતમાં કરીને દેખાડ્યું. શું છે આ, આ પાત્રતા દ્રષ્ટાંત નહીં, આપણી પાસે તો આદર્શ છે ને સામે બનેલું, કઈ દ્રષ્ટાંત રૂપે કહેવા માટેની નથી. આવી એક રાગ ને જ્ઞાન ભિન્ન છે, એમાંથી ધૂન શું લાગી, શું થતું, હર સમય શું થવા માંડ્યો, શબ્દ બોલવા માંડ્યા, માળા ફેરવવા માંડ્યા, શું કરવા માંડ્યા, શું કરવા, અરે શબ્દોથી પણ અગોચર વિકલ્પ થતો ગયો પણ છૂટતો ગયો. શું થાય, શરૂઆતમાં તો સેનાથી થાય છે વિકલ્પ, પણ એ વિકલ્પ શું થતો ગયો, કારણ કે વિકલ્પથી છૂટવાનો વિકલ્પ હતો, વિકલ્પથી હું ભિન્ન છું એવો વિકલ્પ હતો, તો શું થવા માંડ્યો, એ વિકલ્પ આવતો તો પણ થૂટતો હતો, છૂટતો છૂટતો એ નિર્વિકલ સ્વભાવ સુધી એ પહોંચી ગયા. આવી ધૂન લાગવી જોઈએ, અને એવા એક વિરક્ત ગુરુ હશે અને સ્વભાવમાં રક્ત હશે, એ જ આ કહી શકશે આપણે. તો એ અહીંયા એ આપણને કેવા ગુરુ હોય છે અને એનો કેવો શિષ્ય હોય છે. અહીંયા કહે છે ને ગુરુ, એને તું શીઘ્ર જાગ, સાવધાન થાય એમ વારંવાર, જે કઈ કોણ છે, કેનાર કોણ છે, અને એ સાંભળનાર શું કરે છે, આ એની એ લાગી છે. એમ નિરંતર ભિન્નની ધૂન અંદરમાં લાગે, આવી વાતો છે. અને જો હવે આ કોની વાત આવી, વારંવાર ધૂન લાગી કોની વાત આવી, વારંવાર ધૂન લાગી શિષ્યની. હવે જો ગુરુ કહે છે, હવે એના પછીનો પેરેગ્રાફ 514 પાને જ છે, લાસ્ટ પેરેગ્રાફ. એમ અહીંયા આગમનું વાક્ય છે ને, એની બીજી લાઇનથી સમજાય છે કાંઈ. વારંવારનો અર્થ જો ઓલામાં એક આવી ગયો, વારંવારનો અર્થ શું આવ્યો હતો? શિષ્યને ધૂન લાગી ગઈ ભિન્નતાની, રાગથી બિન રાગ. હવે ગુરુ વારંવાર એનો અર્થ, જ્યારે ગુરુ કહે આગમનું વાક્ય ત્યારે આજ કહે. આ વારંવાર ગુરુની વાત છે. આપણે સામાન્યપણે ઓલો અર્થ સાંભળો તો કે વારંવાર એટલે શિષ્યની ધૂન. હવે સેના પર ગુરદેશી ઉતારે છે? ગુરુ પણ એવા હોય કે જેટલી વાર પૂછો ત્યારે. અરે કોઈ પણ અનુયોગ હોય, ચણાનુયોગ હશે ત્યારે શું કહેશે? તારે શુભ રાગ કરવો ના તો નહીં જ કહેવાય. ચણાનુયોગમાં શેની વાત હોય? ચણાનુયોગમાં શેની વાત હોય? એટલું ખાલી શેની વાત હોય? વ્યવહાર એટલે કોની વાત? ભૂમિકાના વ્રતની વાત હોય ને. શ્રાવક હોય તો શેની વાત હશે? અણુવ્રતની. મુનિ દશા હશે તો મહાવ્રતની. તો બરોબર કે નહીં? તેમાં એમ આવતું હશે તમારે ન કરવો રાગ કે મહાવ્રત પાળવા, એમ આવશે? હા તો આવશે. એટલે શું? તમારે આ પાળવું, પાંચમે ગુણસ્થાને આવો, વ્રત હોય ન હોય શું આવશે એમાં? પછી એને પાળવા? અરે પાળવા એ કથન પદ્ધતિ હશે અને અભિપ્રાયમાં છે. રાગ એ હોય છે, પાળવા યોગ્ય નથી. આ એનું વાત. ગમે તે હશે અનુયોગ, પણ આ જ વાત આવશે વારંવાર. જેટલી વાર પૂછો તો આ જ વાત આવશે. અનુયોગ ગમે હશે અને એટલા માટે ભૂમિકાના રાગને બતાવે છે, એમાં અટકાવવાનું કહેતા નથી. આ એ વારંવાર એ જ કહેલું વાક્ય છે. જો એ છે આગમનું વાક્ય ત્યારે આજ કે કોઈ વખતે કંઈક અને કોઈક વખતે કંઈક, એમ નથી આવ્યું શબ્દ. એક જ ધારા કોની? ગુરુની. કહેવામાં એક જ ધારા તો શિષ્ય પણ ચિંતનમાં એક ધારા લે છે. આ ગુરુ શિષ્યની શું છે? સંધિ છે. ગુરુ એક વાત નિરંતર કે ને આપણે કંટાળીને બીજો કે, અથવા શિષ્ય કંઈક જુદું હોય ને ગુરુ, આ એવું નથી. જો એનાથી કેવો ભાવ ગુરુદેશની મહિમા આવી. ગંભીર ટીકા, અગજબ વાત. અત્યારે ભરતખંડમાં આવી ટીકા કોઈ છે નહીં. સાક્ષાત સર્વજ્ઞની ભગવાનની શું મૂકી દીધી છે? વાણી મૂકી છે. પણ આપણને ટાઈમ હોતો એ તો લગાવવું તે છે જ ને. ભલે તમે ગુરુદેશી બહુ કહેતા હોય, પણ હવે એ તો નિવૃત્ત પુરુષ. અમારે તો ગુજરાતીમાં કેટલી વિશે કેટલી વિશેષો થાય નહીં ખબર થશે ને. કેટલી વિશેષો એટલે ખબર નહીં. 5 20 × 5 થાય ને, એ તો ગણિતમાં થાય. પણ અમારે તો કેટલી થાય માથે? કેટલા એક કામ હજી પૂરું ન થાય ત્યાં બીજા કેટલા ઉભા થાય છે. હવે પામેલા પુરુષને જો આ વાણીની આવી કિંમત થાય છે, તો નહીં પામેલા આપણને તો શું હોવું જોઈએ? પુણ્યનો વિશ્વાસ રાખો. આ છોડીને ને હું ન્યા જાય છે એટલે પુણ્યનો ઉદય વધશે ને વધારે કમાય છે એવું ન વિચારો. અને એક પુણ્યનો ઉદય ન હો તો મારી પાસે તત્વજ્ઞાનનું એ બળ છે, પાપના ઉદય વખતે પણ હું ટકી શકીશ. કોઈને એમ થતું હોય છે કે ચલો નુકસાન જશે આશે, તો એક ભાવનાની દ્રઢતા શું હોવી જોઈએ? બાકી જીનવાણી રૂચિપૂર્વક સાંભળે અને પાપના બંધ કોઈ દી થાય જ નહીં. અને થાય કે ન થાય એક જુદી વાતમાં, કદાચ પાપનો ઉદય આવ્યો તો મારી પાસે ગુરુવરે એવું તત્વજ્ઞાનનું બળ આપ્યું છે કે ઉદય પ્રસંગમાં મારી સાધના ક્યારે હવે તૂટવાની એ નથી. એ દળતાથી અપ્રત્યત ભાવે આખી એ છે. ચલો વિસ્તાર તો ગુરુદેશનો હજી ઘણો છે એમાં. અને એમાં એક સરસ બીજું પણ એક લીધું છે, છેલ્લે આવ્યું હતું ને એમાં શું આવ્યું હતું? ચિહ્નોની સારી રીતે પરીક્ષા કરીને આવ્યું હતું. સમસ્ત ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને એમાં ગુરુદેશી સામ સામે ઘણી વાર લીધું હતું કે આ રાગાદિભાવ આકુળતામય છે, હું કેવો છું? અનાકુળમય છે. રાગાદિભાવ અનેક રૂપ છે, હું એક રૂપ છે. એ પરભાવ રૂપ છે, હું સ્વભાવભાવ રૂપ છે. આવી એક વાત છે જે 515 પાને છે. એમાં એ વિસ્તાર છે. એમાં છેલ્લો જ એક પેરેગ્રાફ જે છે ને, એક હું જ્ઞાન માત્ર જ છું એમાં છે, એની ચોથી લાઈન. આહા, શું ટીકા, શું ટીકા, ગજબ વાત છે. એના એક એક શ્લોક સંતોની વાણી, દિગંબર સંતોની આ વાણી છે. અને આ રીતે રાગનો અભાવ ક્યારે થાય? કારણ કે પ્રશ્ન એ હતો ને ત્યાગની, તો શું કહે છે? સ્વભાવમાં રાગ નથી, રાગ પરભાવ સ્વરૂપ છે એમ જાણીને. ક્યારે અભાવ થશે? ફરીથી શું ફરક પડે છે? આપણે રાગના અભાવનો ઉપાય શું કરીએ, શું કરીએ છે? મંદતા કરીને અભાવનો પ્રયાસ કરીએ છીએ. અહીંયા આચાર્યદેવીએ પરભાવ છે એમ બિન જાણીશ તો અભાવ થશે, બે ફરક છે. આપણે શું કરીએ છીએ? મંદ કરતા કરતા શું થવાનો છે? રૂંધાયેલો થવાનો છે, અભાવ નહીં થાય. અને એને પરભાવ છે એમ જો જાણશું તો એનો ક્રમે અભાવ થયા વગર રહેશે નહીં. અને જેને પરભાવરૂપ જાણે છે તો પોતાના સ્વભાવમાં એ ઠરે છે. અને આ રીતે એ જ્ઞાની થાય છે. સમ્યક દ્રષ્ટિ પેલા હતો મિથ્યાત્વમાંથી, એમાંથી કેવો થાય છે? ચાલ એક છેલ્લું વાંચી, ટાઈમ ઘણો થઈ ગયો. 516 પાને પેલી બે લાઈન, 516 પાને. જ્ઞાન સ્વભાવમાં સ્થિર થયો થકો છે શબ્દ. અહીંયા આખું શું આવે છે કે જ્યાં પરીક્ષા કરીને પોતે જ્ઞાની થાય છે અને એ પરભાવને છોડે છે, એનો અસ્તિમાર જ્ઞાન સ્વભાવમાં કેવો થાય છે? સ્થિર થાય અને સર્વ પરભાવોને તત્કાળ છોડે છે. મૂળ ટીકાના શબ્દો છે. હવે ગુરુદેવે શું કીધો? ધન્ય કાળ. કેમ આવો શબ્દ આવી ગયો? શું થયું? અરે, જેને શ્રદ્ધા જ્ઞાન થઈને હવે ચારિત્રમાં સ્વરૂપની સ્થિરતા થાય છે એ શું છે? કોને માટે? કોને માટે? જે દશા જેણે કરી એ તો ધન્યકાળ છે. અરે, આવું વસ્તુ સ્વરૂપ જેને સાંભળવા મળે છે એનો ધન્યકાળ છે. શું છે ધન્યકાળ? કોના માટેનો છે? જે પ્રણમન કરે છે એના માટે તો છે જ, પણ આવું તત્વ જેને આ સાંભળવા મળે છે એને માટે પણ ધન્યકાળ છે. અરે, આવી વાત પ્રભુ મીઠી મધુરી આનંદદાયક વાત છે. એના પછીના પેરેગ્રાફમાં એ ભલે એક અત્યારના કરી શકે નહીં, પણ વસ્તુ આવી છે એમ એનું પહેલું સમ્યક દર્શન તો કરે, નહીતર એને ક્યાં જવું છે? બહુ જ વૈરાગથી વાત કરે. આવું જો ન કર્યું તો તું ક્યાં જઈશ? પરભાવને પોતાના માનીને તારે ક્યાં જવું છે? અજાયણા ક્ષેત્ર, અજાયણા દ્રવ્યમાં જઈને તારે રખડવું છે. બહુ જ પ્રેરણાદાયક, તત્વની પણ એટલી ઊંડી વાત, જીનવાણીની આદિની મહિમા પણ એટલી, અને સાથે આપણને વૈરાગમય પ્રેરણા પણ એ આપે.
એક 1000 રૂપિયા જ્ઞાન ખાતે મહેન્દ્રભાઈ નરસિંહદાસ ડગલી, 1500 રૂપિયા પૂજા ખાતે નિરંજનાબેન મહેન્દ્રભાઈ ડગલી હસ્તે સ્મિત ભાવિન ડગલી, 1000 રૂપિયા સ્વામી વાત્સલ્યમાં નીતાબેન રમેશભાઈ રામભ્યા, અને 15000 રૂપિયાના બે 15,000 સેજલ પ્રશાંત ગાલા, 15000 રૂપિયા એક બેલા કેતન દફતરી, અને 3 પૂજા બેલા કેતન દફતરી, અને 3 જે જીન મંદિર નૂતન નિર્માણ પામવા જે આપણને વિનંતી કરવા આવ્યા હતા એમાં એના 3 મંદિરમાં 1500 રૂપિયા પ્રાપ્ત થયેલ છે. હવે પછીની જે રકમો છે તે લખાવી દેશે, આપણે રવિવારે જાહેર કરશું. જય જીનેન્દ્ર. હવે પિંકી ભક્તિ લેશે.
હેલો. હેલો. दस लक्षण पर्व में साधर्मी आइए, दस लक्षण पर्व में साधर्मी आइए, मंगल रत्न त्रय पर्व में साधर्मी आइए, मंगल रत्न त्रय पर्व में साधर्मी आइए, अध्यात्म सागर में डुबकी लगाइए,
अध्यात्म सागर में डुबकी लगाए,
निज कल्याण की भावना पाइए,
निज कल्याण की भावना पाइए,
आइए आइए साधर्मी आइए,
आइए आइए साधर्मी आइए,
निज कल्याण की भावना पाइए,
निज कल्याण की भावना पाइए,
आइए आइए साधर्मी आइए,
आइए आइए साधर्मी आइए,
पुण्य फला है भव्य जनों का, मंगल अवसर आया,
पुण्य फला है भव्य जनों का, मंगल अवसर आया,
जिन दर्शन से निज दर्शन का,
जिन दर्शन से निज दर्शन का,
पावन अवसर पाया, दृष्टि में एक सज्ञायक लखाइए,
दृष्टि में एक सज्ञायक लखाइए,
सिद्ध समान सुख निज में पाइए,
सिद्ध समान सुख निज में पाइए,
निज कल्याण की भावना पाइए,
निज कल्याण की भावना पाइए,
आइए आइए साधर्मी आइए,
आइए आइए साधर्मी आइए,
शांति सुधारत ना कर प्रभुवर,
शांति सुधारत ना कर प्रभुवर,
इस भूतल पर आए,
इस भूतल पर आए,
शिवर बड़ी शिवरमणि के नाथ जिनेश्वर,
शिवरमणि के नाथ जिनेश्वर,
मुक्ति मार्ग दिखलाए,
मुक्ति मार्ग दिखलाए,
हाँ बहुत काल बीता अब समय ना गवाइए,
बहुत काल बीता अब समय ना गवाइए,
शिवपुर के मार्ग पर कदम बढ़ाइए,
शिवपुर के मार्ग पर कदम बढ़ाइए,
हाँ निज कल्याण की भावना पाइए,
निज कल्याण की भावना पाइए,
आइए आइए साधर्मी आइए,
आइए आइए साधर्मी आइए,
धन्य धन्य गुरुवर कहान निज,
धन्य धन्य गुरुवर कहान निज,
ज्ञायक प्रभु तादर्शाई,
ज्ञायक प्रभु तादर्शाई,
जिन सिद्धांत की गौरव गाथा,
जिन सिद्धांत की गौरव गाथा,
स्वर्णपुरी में है गाई,
स्वर्णपुरी में है गाई,
निज का स्वभाव लख सहज सुख पाइए,
निज का स्वभाव लख सहज सुख पाइए,
भूले तो तजो पर स्वभाव ना भुलाइए,
भूले तो तजो पर स्वभाव ना भुलाइए,
हाँ निज कल्याण की भावना पाइए,
निज कल्याण की भावना पाइए,
आइए आइए सादर में आइए,
आइए आइए सादर में आइए,
दस लक्षण पर्व में साधर में आइए,
दस लक्षण पर्व में साधर में आइए,
हाँ मंगल रत्न त्रय पर्व में साधर में आइए,
मंगल रत्न त्रय पर्व में साधर में आइए,
अध्यात्म सागर में डुबकी लगाइए,
अध्यात्म सागर में डुबकी लगाइए,
निज कल्याण की भावना पाइए,
निज कल्याण की भावना पाइए,
आइए आइए साधर में आइए,
आइए आइए साधर में आइए,
आइए आइए साधर में आइए,
आइए आइए साधर में आविए। बोलो रुसवादी थेली ने मायूर साहिब पर 24 जिनेन्द्र भगवान नो, सिमंदर आदि थेली ने जीतवरीय पर 20 विहरमान जिनेन्द्र भगवान नो, पाला जिन मंदिर में विराजमान अड़ग ज्ञान बरना धारा केवा बाहुबली मुनिन्द्र भगवान नो, श्री समय सा प्रवचन सा पंचास्तिक अष्टभव नियम सर आदि पंचपरमागम जिनवाणी महातनो, श्री कुंदकुंद आचार्य देव अमृता चंद्राचार्य देव पद्मवल दारिदेव आदि सर्व आचार्य उपाध्याय साधु गुरु भगवंतो नो, हम भक्तों ना तारणार अपकारी श्री कहन गुरु देव नो, प्रसम मूर्ति धन्यवता पूज्य भगवती महातनो, अपूर्व अवसर ने आत्मसिद्धि ने दाता एवं कृपाणु देव नो, रत्न तय धारक सर्वज्ञानी धर्मात्मा मुनीश्वर भगवान नो, परम पवित्र सत्य सनातन दिगंबर जैन धर्म नो, जय हो। हे जिन वाणी भारती तो है जपो जिन वैन, जो तेरा शरण आग्रह सो पावे सुख छे, जा वाणी से ज्ञान से सूझे लोका लोक, सो वाणी मस्तक नमु सदा देत ऊंडो। बोलो जिनवाणी मात नो, जय हो।
Thank you.